શ્રી પ્રવચન સાર ગાથા 114 અને 115 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 76.
સામાન જીવ દ્રવ એટલે પોતે અનન્ય જીવમય પણે, સળંગ જીવમય પણે, અખંડ જીવમય પણે ભાષે છે. પર્યાયાર્થી નથી જીતા નારકપણું, કિરીમપણું, મનુષ્યપણું વગેરે અન્ય અન્યપણું ભાષે છે ત્યાં કારણ આપ્યું છે. અન્ય અન્યપણું ભાષે છે એનું કારણ એ છે કે અન્ય અન્ય પર્યાયમાં દ્રવ શ્રીકાળે તન્મય છે. એટલી વાત સાથે લીધી છે, એના ઉપર દ્રષ્ટાંત લીધી છે. કારણ કે દ્રવ તેતી વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તેતી વિશેષોથી અનન્ય છે. તેતી વિશેષો એટલે તેતી પર્યાયોથી અનન્ય હોવાથી, તેતી પર્યાયોમાં પર્યાયો અન્ય અન્ય હોવાથી દ્રવ્ય પણ અન્ય અન્યપણે ભાષે છે. ખાણા તૃણ પર્ણ અને કાષ્ઠમય અગ્નિ માફક એ દ્રષ્ટાંત લીધું છે. અર્થાત જેમ તૃણ કાષ્ઠ વગેરેનો અગ્નિ તેતી કાળે તૃણમય કાષ્ઠમય વગેરે હોવાને લીધે તૃણ કાષ્ઠ વગેરેથી અનન્ય છે. ઘાસ બળતું હોય, લાકડું બળતું હોય, છાણું બળતું હોય, તેતી આકારે થયેલો અગ્નિ તેતી પર્યાય રૂપે તન્મય હોવાથી તે ગાયની સાથે અનન્યપણે જોવામાં આવે છે. એવા જ આકારે તન્મય લાગે છે ને. છાણાનો અગ્નિ, લાકડાનો અગ્નિ એ બંને નળથી ભિનભિનપણે લીધું ક્રમથી અને એક સાથે લીધું છે. અને જ્યારે તે બંને પક્ષો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક તુલ્યકાળે એકી સાથે ખુલ્લા કરીને તે દ્વારા અને આ દ્વારા, એટલે દ્રવ્યાર્થી ચક્ષુ દ્વારા તેમજ પર્યાયાર્થી ચક્ષુ દ્વારા અવલોકવામાં આવે છે, ત્યારે નારકત્વ, તિર્યંશત્વ, મનુષ્યત્વ, દેવત્વ, શુદ્ધત્વ પર્યાયોમાં રહેલો જીવ સામાન અને જીવ સામાન્યમાં રહેલા નારકત્વ, તિર્યંશત્વ, મનુષ્યત્વ, દેવત્વ, શુદ્ધત્વ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં તુલ્યકાળે જ દેખાય છે. એ પ્રમાણનો વિષય થઈ ગયા. તુલ્યકાળે એટલે એક કાળે, સરખા કાળે, જ્યારે બંને પક્ષીઓ એકી સાથે ખુલ્લા કરીને એટલે પ્રમાણથી જોવામાં, યુક્તપણે જોવામાં આવે ત્યારે, ક્રમથી નહીં, એક સાથે સામાન્ય વિશેષ બંનેને જોવામાં આવે ત્યારે તે દ્વારા અને આ દ્વારા એટલે બંને નહીં દ્વારા નારકપણું, કિરીટપણું ચાર ગતિમાં રહેલું જીવ સામાન્ય જણાય છે અને જીવ સામાન્યમાં ચારે ગતિના પર્યાયો જોવામાં આવે છે. એક જ સાથે બધું દેખાય છે. એક સાથે પ્રમાણથી જોવામાં આવે ત્યારે જીવ સામાન્ય પણ જણાય છે, એની અવસ્થા વિશેષોનું પણ જ્ઞાન થાય છે. એ પ્રમાણ જ્ઞાન છે. જો કે નવી જ્ઞાન પરિણમે છે ત્યારે પ્રમાણ જ્ઞાન પૂર્વક જ પરિણમે છે. પ્રમાણ જ્ઞાન ન હોય ને કોઈ નવી જ્ઞાનનું પરિણમન હોય છે એવું તો બનતું નથી. એ તો ત્યારે જ પ્રમાણ ગણાય છે. પ્રમાણ જ્ઞાનમાં પણ જીવ સામાન્યનું જ્ઞાન તો આવે જ છે. પ્રમાણ જ્ઞાનમાં તો બંને વિષય છે, જીવ સામાન્ય અને અવસ્થા વિશેષ. એ બંનેના જ્ઞાનમાં જીવ સામાન્યના જ્ઞાન ઉપર વજન છે, એની મુખ્યતા છે, જીવ સામાન્યનું પ્રધાનપણું છે. એમ હોય ત્યારે જ એ પ્રમાણ હોય છે. એમ ન હોય તો જીવ સંબંધી નું ખરેખર એને પોતાના જીવ સંબંધી નું એ જ્ઞાન પ્રમાણ જ્ઞાન રૂપે હતું નથી. નહીતર તો શું થાય, સૂક્ષ્મ જ્ઞાનમાં સામાન્ય વિશેષ જીવ આવો છે એ સમજણ બુદ્ધિપૂર્વક આવે ત્યારે એ પ્રમાણ જ્ઞાન ગણવું જોઈએ. પણ એમ તો કઈ પ્રમાણ જ્ઞાન નું વ્યાખ્યા નથી, અથવા પ્રમાણ જ્ઞાન નું એવું સ્વરૂપ નથી કે બુદ્ધિમાં પ્રમાણ જ્ઞાન નો વિષય સમજાય જાય એટલે જ્ઞાન પ્રમાણ થાય, એ કોઈ પ્રમાણ જ્ઞાન નું સ્વરૂપ છે. જ્ઞાન તો પ્રમાણ ત્યારે થાય છે કે બંને યુગપ જણાય છે એટલે અનુભવાય છે. ત્યારે અનુભવ ત્યારે થાય છે કે જયારે જીવનું વજન, જીવનું સન્મુખપણું, પરિણામનું સન્મુખપણું, પ્રધાનપણું, દ્રવ સામાન્ય, જીવ સામાન્ય પ્રત્યે હોય છે. ત્યારે જીવ વિશેષનો તો પ્રત્યેક જીવનો અનુભવ છે, અવસ્થાનો તો અનુભવ છે જ ને. એને અનુભવમાં શું નથી કે જીવ સામાન્ય અનુભવમાં નથી. તો જ્યારે જીવ સામાન્ય સન્મુખ પરિણામ થાય છે ત્યારે સામાન્ય વિશેષનો તુલ્યકાળે યુગપતપણે એક કાળે અનુભવ થાય છે અને ત્યારે જ્ઞાન પ્રમાણ થાય છે. સામર્થ એવું તત્વ છે, એવું તત્વ છે કે જે અંતર સ્વરૂપ નું જ્ઞાન થતા એની પ્રધાનતા કેમ ન આવે એ સવાલ છે. કેમ આવે એ સવાલ નથી, પણ કેમ ન આવે એ સવાલ છે. એટલે તો એ વાત લીધી કે એવું સમજાઈ જાય બુદ્ધિમાં માટે જ્ઞાન પ્રમાણ છે, એ પ્રમાણ જ્ઞાનનું સ્વરૂપ નથી. અને જ્ઞાન તો અનુભવરૂપથી જ છે ને, જ્ઞાન અનુભવમાં આવી રહેલું છે. તો એને વિશેષનો અનુભવ તો સદાકાળ પ્રત્યેક જીવને વર્તે જ છે, સંસારી તમામ જીવને વિશેષનો જ અનુભવ છે. કે એના અનુભવમાં પોતે સામાન્ય સ્વરૂપે કેવો છે અનાદિ અનંત પ્રકાર, એનું એને જ્ઞાન નથી. જ્ણાન નથી એટલે અનુભવ જ્ઞાન નથી, સમજણ જ્ઞાનને જ્ઞાન કહેતા નથી અહીંયા. કેમ કે એ તો મનના સંગે ચાલતો એક વિચાર છે, વિકલ્પ છે, અથવા બીજી રીતે કહીએ તો અનુભવ વિના એ એક કલ્પના છે. મનના સંગે છ ગ્રહીને વિચાર થાય છે એમ કઈ ના વાત આવી. પણ અજ્ઞાન ને લીધે જીવ નાયક રૂપ કર્મે અને પોતાને એક કરતો થો, હું પરદ્રવ છું એવા અભ્યાસ ને લીધે જ્ઞાન ને કેવી રીતે એકરૂપ કરે છે. મનના વિષય રૂપ કરવામાં આવેલા ક્ષયદ્રવ્યો તો જીન દર્શન સિવાય ક્યાંય નથી. જૈન દર્શનમાં શાસ્ત્રોક્ત જે છ દ્રવ્યનું સ્વરૂપ છે એ છ દ્રવ્યને મનનો વિષય ફક્ત કરે છે, ત્યારે ધર્મ અધર્મ આકાશ કાળ પૂદગળ અને અન્ય જીવ વડે છ દ્રવ્યમાં અન્ય જીવ લીધો છે, સ્પષ્ટતા કરી છે. સાતમો પોતે નથી લીધો. જો સ્વદ્રવ્યને ઉપયોગમાં લઈએ તો એને નિર્વિકલ્પ અનુભવ થાય છે. એટલે જ્યાં સુધી જીવનો વિચાર પણ મન વડે કરે છે ત્યાં સુધી પરલક્ષી જ્ઞાનમાં અન્ય જીવનો વિચાર કરે છે, સ્વજીવને એમાં જ્ઞાન આવતું. Thank you. મનુષ્યની આ શરીર પ્રત્યે લો હોવાથી શોષણ ત્રિકાળીનો પણ એનો અનુભવ છે, એનો વિષય છે, એટલે ઉપયોગનો એનો અનુભવ કરાય. જીસને મુખ્ય ગૌણ કા પ્રશ્ન નહીં, પ્રમાણ જ્ઞાન ની અપેક્ષા એમાં મુખ્ય ગૌણ પણ નથી, નય જ્ઞાન ની અપેક્ષા એ જોવામાં આવે, નય જ્ઞાન ની અપેક્ષા એ જોવામાં આવે તો એની અંદર મુખ્ય ગૌણ છે, નિશ્ચયની મુખ્યતા છે અને વ્યવહારની ગૌણતા છે. પ્રમાણના વિષય મંત્રો બીજા પત્રમાં પણ આવ્યા છે, એક સાત દિનો પણ આવ્યા. પ્રમાણમાં તો શું છે, યુગપદ જૈન છે, જાણવું યુગપદ જાણવું એ પ્રમાણનો પ્રશ્ન છે. પ્રમાણ ઉપાધિ દ્રવ્યાર્થિક નયનો વિષય જે સ્વદ્રવ છે તે ઉપાદેવ છે, એમ દ્રવ્યાર્થિક નય પોતે તો અથવા નિશ્ચય નહીં પોતે તો પર્યાય હોવાથી એ વ્યવહારની નો વિષય છે. જ્ઞાનમાં એ નિશ્ચય નહીં નો વિષય નથી, જ્ઞાનમાં એ વ્યવહારની નો વિષય છે. ખરેખર અવલોકન થી વિદેશ અવલોકન છે અને બે ચક્ષુ વડે અવલોકન એ સર્વ અવલોકન છે, સંપૂર્ણ અવલોકન છે. એક ચક્ષુ વડે અવલોકન એટલે એક નહીંથી અવલોકનનો વિષય છે, અંશ આંશિક હોવાથી વિદેશ અવલોકન છે એટલે અમુક ભાગનું અવલોકન છે, અવલોકન છે. અને બે ચક્ષુ વડે એટલે પ્રમાણથી જે અવલોકન છે તે સર્વ અવલોકન છે. માટે સર્વ અવલોકનમાં દ્રવ્યના અન્યત્વ અને અન્યત્વ વિરોધ પામતા નથી, એટલે પ્રમાણ જ્ઞાનમાં દ્રવ્યમાં અન્યપણું છે અને અનન્યપણું છે એ બંને ધર્મો એક સાથે છે. પદાર્થને પ્રત્યક્ષ ઉપર તો કે પરસ્પર વિરોધી દેખાતા ધર્મો એકી સાથે છે, એમાં કાંઈ વિરોધ પણ છે નહીં, કેમ કે એના અંશ જુદા જુદા છે. અનન્ય પણ છે એ સામાન્યની અપેક્ષા એ છે અને અન્ય પણ છે તે વિશેષની અપેક્ષા એ છે, એટલે પદાર્થમાં એ વિરોધ પણ પામતા નથી. નિત્ય અનિત્ય પ્રતિ પણ છે અને પદાર્થ અનિત્ય પણ છે એ ઉપર તબક્કે પ્રત્યક્ષ વિરોધ લાગે છે. નિત્ય અને અનિત્ય એક જ પદાર્થ કેમ હોય શકે, કાળની અપેક્ષા એ, સ્વભાવની અપેક્ષા એ, એનું નિત્યપણું છે અને વર્તમાન પરિણામની અપેક્ષા એ એનું અનિત્યપણું છે. બંનેનો વિષય છે એ જુદો જુદો છે, એ પદાર્થમાં બે ભાગ જુદા પડે છે. પદાર્થ એ હોવા છતાં અને એમાં પરસ્પર વિરોધી ધર્મ હોવામાં પદાર્થને વિરોધ નથી, એવું તો પદાર્થનું સ્વરૂપ છે. એક પણ અનેક પણ જે એક છે, પદાર્થ અપેક્ષા એ જે એક છે એ અમુક અપેક્ષા એ અનેક છે, અભેદથી એક છે અને તેના જ ભેદોની અપેક્ષા એ તેના અનેક પણ છે, અદ્વૈત છે અને દ્વૈત પણ છે. એવી રીતે વિરોધી ધર્મ હોવા છતાં એમાં વિરોધ માનતો નથી. ભાવા યાદ રાખશે તો પદાર્થના સ્વરૂપને કહેનારી કથન શૈલી છે અને દ્વૈત અદ્વૈત એ પદાર્થના ધર્મ છે, એટલે એક વાચક છે અને બીજું વાચ્ય છે. વાચક વાચ્ય યોગ બંને વચ્ચેનો જે સંબંધ છે એ વાચક વાચ્ય પણ છે. એક વાચક છે, યાદ રાખશે તે વાચક છે અને પદાર્થનું સ્વરૂપ છે તે તમામ વાચ્ય છે. વાચક છે પદાર્થનું સ્વરૂપ એનું વાત ભાવાર્થ દરેક દ્રવ્ય સામાન્ય વિશેષાત્મક છે, તેથી દરેક દ્રવ્ય તેનું તેજ પણ રહે છે અને બદલાય પણ છે. આગળ લાગે ને ઉપરથી પદાર્થ તેનો તેજ રહે છે અને પદાર્થ બદલાય પણ છે, તો એના ત્રિકાળી સ્વભાવ સામાન્ય સ્વરૂપની અપેક્ષાએ તેનું તે સ્વરૂપ રહેશે અને એના પર્યાયની અપેક્ષાએ બદલાતો પણ જાય છે, અવસ્થાથી અવસ્થાંતર થાય છે. અને એ વિષય તો વર્તમાન સ્થૂળ સાયન્સમાં પણ સ્વીકારવામાં આવ્યો છે. પદાર્થ છે અવસ્થાથી અવસ્થાંતર થાય છે, પદાર્થ બદલાતો નથી. આ બરફનું પાણી થાય છે પ્રત્યક્ષ જોવામાં આવે છે, ઘન પ્રવાહી ને વાયુ ફિઝિક્સમાં આવે છે ને, બહુ શરૂઆતમાં ફંડામેન્ટલ પ્રિન્સિપલમાં આવે છે. તેનો તે રહે છે એનો અર્થ ટકે છે, તેનો તે રહે છે એનો અર્થ ટકે છે. પાણીમાંથી વરાળ થાય છે, વરાળમાંથી પાણી થાય છે, બરફમાંથી પાણી થાય છે, પાણીનું પાછું વધારે ઠંડી આપવાથી બરફ થાય છે, તો તેના તે પરમાણુઓ ત્યાં છે, છતાં એનું ફોર્મ બદલાઈ જાય છે. ફોર્મ કે એની અવસ્થા અવસ્થાથી અવસ્થાંતર થાય છે, પણ પદાર્થ ક્યાં બદલાઈ જાય છે એમાં એમ છે, તેનો તે પદાર્થ રહે છે અને તે પદાર્થમાં બદલવા ઘણું પણ થાય છે, એવું જ વસ્તુનું સ્વરૂપ છે. એ કાંઈ કર્યું કરાવેલું નથી, પણ એવું જ વસ્તુનું સહજ સ્વરૂપ છે, એવું જીવમાં છે. પ્રત્યેક પદાર્થ એવું છે, એ તો પરમાણુમાં દ્રષ્ટાંત સમજાય એટલા માટે છે, જીવમાં પણ દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક હોવાથી, ઉભયપણે ઉભયાત્મક હોવાથી, ઉભય સ્વરૂપે હોવાથી દ્રવ્યના અન્યપણામાં અને અન્યપણામાં વિરોધ નથી. દ્રવ્ય અનન્ય પણ છે અને દ્રવ્ય અન્ય પણ છે, એમાં કાંઈ વિરોધ નથી. જેમ કે આ દ્રષ્ટાંત લીધો છે મારી સામે, મરીચી અને શ્રી મહાવીર સ્વામીનું જીવન અપેક્ષાએ અનન્યપણું. ઋષભદેવ ભગવાનના સમયમાં મહાવીર સ્વામી એમના પૌત્ર હતા અને દાદાનો વિરોધ કરતા હતા. આ પોતાને ભગવાન કહેવડાવે છે, વાતમાં કાંઈ માલ સ્વતંત્ર છે, તો વ્યવહાર સંબંધે પૌત્ર હતા. બાકી તો જગતમાં સ્વતંત્ર જીવ હતો તે કાળે પણ એના એ કાંઈ ઋષભદેવ ભગવાનમાં ઐશ્વર્ય પ્રજ્ઞા ઈશ્વરતાથી ભગવાન થયા એટલે કાંઈ એમનો દીકરો એમનું માનવીએ સામાન્યપણે તો એમ ગણવામાં આવે છે કે દીકરામાં એના પૂર્વજોના સંસ્કાર, સંતાનોમાં એના પૂર્વજોના પૂર્વજોના સંસ્કાર હોય, એ તો પ્રકૃતિગત પણ ક્યાંક મેળ હોય ત્યારે લાગુ પડે છે, જ્યાં જ્યાં મેળ હોય ત્યાં. બાકી પોતાના પરિણામે સ્વતંત્રપણે કરે છે, એની પ્રકૃતિનો સંબંધ પણ એને એના પરિણામ અનુસાર સ્વતંત્ર છે. એના બીજા કુટુંબીઓને આધીન થઈને એનું કાંઈ કાંઈ થાય છે, એવું તો છે. અથવા બાપ પાગલ હોય, દીકરો મોટો દરેક થાય. મહાવીર સ્વામી જીવ પણ એક છે, જીવ સામાન્યની અપેક્ષા અનન્ય પણ છે, તેનો તે જીવ છે. અબજોના અબજો અસંખ્ય અબજો વર્ષ ગયા પછી મહાવીર સ્વામી તરીકે વર્તમાન તારીખના અંતિમ તીર્થંકર તરીકે પ્રસિદ્ધ થયા. તેથી પૂર્વમાં ઋષભદેવ ભગવાન પહેલા જે આદિનાથ આદિ શરૂઆતના તીર્થંકર હતા એમના જ પૌત્ર હતા, છતાં એમના વિરોધમાં ઇવાતા અનેક પ્રકારના કર્મના બંધનથી પરિભ્રમણ ચાર ગતિમાં કરતા હતા. ઘણી વાર મનુષ્ય છે એ બીજો જીવ નથી, છતાં અવસ્થામાં મોટો છે. અત્યારે સુધાલયમાં બિરાજમાન છે, 2500 વર્ષથી તો એ સુધાલયમાં બિરાજમાન છે. તેનો પીધું છે જે સંસારમાં પરિભ્રમણ કરતા હતા એ જીવ અત્યારે પાવાપુરી ગયા છે, બરાબર સંશ્રેણી ઉપરમાં વર્તમાનમાં એમનું શાસન પ્રવર્તે છે એવો ઉપચાર કરવામાં આવે છે. અને જીવના વિશેષોની અપેક્ષા એ અન્ય પણ હોવામાં કોઈ પ્રકારનો રોધ નથી. સિંહના ભાવમાં સમીપ દર્શન થયું એટલે આત્મજ્ઞાન થયું, આત્મભાન થયું. ત્યારે કોઈનું શરીર નું છે, હું સિંહ છું એવું એમાં ભાષું નથી. સુખ આત્મભાન થાય છે ત્યારે હું મનુષ્ય છું એમ નથી ભાષું. હું કોઈ આત્મા છું, જીવ ચૈતન્ય અનંત અનંત બેહદ ચૈતિક સ્વભાવથી ભરેલું તત્વ છે મારું. હું એવું એ જગતનું વિશ્વનું તત્વ છું. અને મેં વિશ્વના બીજા કોઈ પદાર્થ સાથે કાંઈ પ્રયોજન છે, કેમ કે મારા સ્વરૂપને કોઈ બીજા જોઈ શકતા નથી. વ્યવહાર કરે છે સ્વરૂપને જોઈને તો કોઈ કરતા નથી, માત્ર પર્યાયને ભિન્ન ભિન્ન પ્રકારે સંબંધપણે કલ્પીને રાખીને એનો વ્યવહાર કરવામાં આવે છે. બાકી હું જેવો છું જ્યાં છું ત્યાં તેવો મને કોઈની સ્પર્શના નથી. એ તો અલિપ્ત અલિપ્ત તત્વ છે, અસંગ તત્વ છે ખરેખર. એને કોઈ સંગ છે? એટલે એ કહ્યું કે જીવના વિશેષોની અપેક્ષા એ અન્ય પણ હોવામાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. દ્રવ્યાર્થિક નયરૂપી એક ચક્ષુથી જોતા દ્રવ્ય સામાન્ય જ જણાય છે, કેમ કે એનો વિષય એટલો જ છે. દ્રવ્યાર્થિક નયનો વિષય તો દ્રવ્ય સામાન્યનું અવલોકન કરવું એટલો જ છે, એથી અતિરિક્ત બહાર એનો વિષય છે. તેથી દ્રવ્ય અનન્ય અર્થાત તે જ ભાષે દ્રવ્યાર્થિક નથી. અને વર્તમાન યુગમાં દ્રવ્યનું અસ્તિત્વ જણાતા એનું ત્રિકાળી અસ્તિત્વ એના જ્ઞાનમાં આવે છે. ભૂતકાળમાં અનંત અનંતકાળથી મારું અસ્તિત્વ આવું આવું છે. જે કાંઈ કાળના ભવ ભ્રમણના ભવો થયા એમ કહેવાય છે તે મારા થયા નથી એમ આવે છે જ્ઞાન. કેમ કે હું તો ભવ રહી છું, ભવ અને ભવનું કોઈ કારણ મારામાં એનું નામ નિશાન ગંધ માત્ર એમાં દેખાતી નથી. એટલે મારા થયા એવું એને ભાસતું નથી. જે કાંઈ અવસ્થાઓ થઈ એ રૂપે હું થયો હતો એવી ભ્રમણાની ભૂલ ભૂતકાળમાં જરૂર થઈ હતી, તો પણ એ ભૂલની ગંધ પણ મારા સ્વરૂપમાં તો અત્યારે જોવામાં આવતી નથી કે ત્રણે કાળે નહોતી એમ જ જોવામાં આવે છે. એ ભૂલનું સ્થાન જુદું છે અને મારું સ્થાન જુદું છે, પણ ભૂલમાં હું પણ મને નેચતો હતો. ખોવાઈ ગયું હોય હાથમાં હોય મુઠ્ઠીમાં હોય, કોઈ ચીજ સોજા કરે હોય પોતાના હાથમાં ને છતાં સોજા કરે, એ ઘણી ઘર આશ્ચર્ય થાય એવી ચીજ છે કે આમ કેમ, હું તો હાથમાં જ અને આમ કેમ શું ખબર ન રહી સોજા શોધ કરી નથી. બસ આવી વાત છે. મુઠ્ઠીમાં રાખેલા સોનાની જેમ આવે છે કે નહીં બધા બનેલું હોય છે, પણ એનું જ્ઞાન તો એને ઉત્સુક કરે. એવી ભૂલ ભાંગવામાં એ જ્ઞાન ઉત્સુક થાય એ વિષય છે કે ને. ખાલી વાત સમજી લે ઉતરી ગયું એ પ્રકાર બરાબર. દ્રવ્યાર્થિક નય રૂપી એક ચક્ષુથી જોતા દ્રવ્ય સામાન્ય જ જણાય છે. એક સમયના ઉપયોગમાં ત્રણ કાળમાં ત્રિકાળીય વિષય થઈ જાય છે. દ્રવ્ય સામાન્ય જણાય છે એટલે ત્રણેય કાળની હૈયાતી વેદ વગર અભેદ પણ એના જ્ઞાનમાં સમાવેશ થાય છે, પણ એના ઉપયોગમાં સમાઈ જાય છે, એવું મતિ સ્મૃતિનો ઉપયોગ છે. પેલા મતિમાં આવી જાય છે અને પછી સ્મૃતિમાં આવી જાય છે. તેથી દ્રવ અનન્ય અર્થાત તે જ ભાષે અને પર્યાય અર્થિક નવરૂપી બીજા ચક્ષુથી જોતા દ્રવ્યના પર્યાયો રૂપી વિશેષો જણાય છે. તેથી દ્રવ્ય અન્ય અન્ય ભાષે દ્રવ્ય જ જુદું હતું એમ લાગે. તે પ્રકારના તે વિશેષમાં એટલે તે પર્યાયમાં તે દ્રવ્યની તન્મયતા જોઈને આખો દ્રવ્ય ઉપર એને પ્રધાનતાથી પર્યાય પ્રધાનતાથી અવલોકતા જાણે દ્રવ્ય જ તે અન્ય છે એવું ભાષે. પ્રાણ એના સુધી ઘસે એને દુઃખ થશે માવતું નથી. પોતાનું બાળક હોય જ્યાં પોતાપણાની સ્વપણાની મમતાની કલ્પના હોય ત્યાં એ બાળકને જરા પણ આંખ ન આવે, જરા પણ એને તકલીફ ન થાય, એ તો એને દુઃખ વાંકી થઈ જવી રહી જવી જોઈએ નહીં. બધું ખ્યાલ રાખે છે કે બિલકુલ આ તો ફૂલ છે એમ કે એની જે સાવધાની છે જ્યાં મમત્વ છે ત્યાં જે સાવધાની છે અને જ્યાં મમત્વ નથી ત્યાં જે કયો પ્રકાર કપાત મારે છે એ એવો પંજો મારે છે. બહુ શક્તિનો ઉપરાંત છે, શારીરિક શક્તિ જેને ગણી છે એનો એ કપાત વગર ત્યાં શ્વાસ ઉડી જાય, શ્વાસ ઉડી જાય એનું દુઃખ છે એ ગ્રાયની અંદર વિચાર હતો. એ દ્રવ ત્યાં તે કાળે તન્મય થઈને પ્રણમી ગયું છે. જેવા જેવા ઉપયોગ એ જેવા પરિણામ કર્યા છે, બે પ્રકારના પરિણામ કર્યા. એક મમત્વનું પરિણામ છે ત્યાં સાવધાની છે, ત્યાં દ્વેષની તીવ્રતા છે, ત્યાં આમાંને કેટલું શું થશે એનું બિલકુલ દુર્લક્ષ છે. જેમ થવું હોય એમ થવું, જીવન સાથે શું કરીએ, અમારી જરૂરિયાતો એવી છે કે એમાં ગમે તેટલી જીવનતા થાય તો થાય, એમાં અમે શું કરીએ, દુર્લક્ષ એ પ્રકાર તારા સ્વભાવને અનુકૂળ નથી એમ છે. ઉભય સ્વરૂપે કાળ એવો નથી, તારો પરિણામ તે કાળ છે. જીવના પરિણામને કાળ કહેવામાં આવે છે. હવે એ પ્રકરણ શરૂ થાય છે, કાળ કોને કહેવો, સ્વકાળ ને પ્રકાર, સ્વદ્રજ ને પરદ્રજ, સ્વક્ષેત્ર ને પ્રક્ષેત્ર, અસ્થિ નાસ્તિ સ્વચતુષ્ઠય ને પ્રચતુષ્ઠય નો વિષય હોય ને ગાથાના દિવસે. એ કાળ તો જીવના પરિણામ છે, એ સિવાય કાળને કાંઈ લેવા દેવા. ઘણા જીવોના પરિણામ હલકાજીને કાળદોષ એમ ગણવામાં આવે છે. કેમ કે અત્યારે એમ કે આવા સમયમાં આવો સરસ દેવગુરુ શાસ્ત્રનું નિરૂપણ થતાં જીવનો પ્રયત્ન અને પુરુષાર્થમાં ઉત્સાહ આવતો એ કાળજીનો એમ કહેવામાં આવે છે. અથવા વિપર્યાસ ભજો છે, પર્યાયાર્થિક નવી રૂપી બીજા એક ચક્ષુથી જોતા દ્રવ્યના પર્યાયો રૂપી વિશેષો જણાય છે અને તે વિશેષો સાથે ત્યાં દ્રવ્યને તન્મય ગણીને સાથે છે એમ જોવામાં આવે છે. બંને નવ રૂપી બંને ચક્ષુથી જોતા દ્રવ્યમાન અને દ્રવ્ય વિશેષો બંને અનન્ય તેમજ અન્ય અન્ય બંને ભાષા છે વિવિધ ધર્મને અવિવિધપણું એનો ખુલાસો આ ગાથામાં કરવામાં આવ્યો છે. દર્શયતિ અથવા પૂર્વોક સદભાવનિબદ્ધ અસદભાવનિબદ્ધ ઉત્પાદદ્વયમ પ્રકારાંતરેણ સમર્થયતિ. હવે એક દ્રવ્યને પર્યાયની સાથે અનન્ય કહેતા એકત્વ અને અન્યત્વ કહેતા અનેકત્વ એવું નૈવિભાગથી દર્શાવવામાં આવે છે. એ આગાથાનો વિષય છે. અથવા પૂર્વોક્ત જે કહેલો સદભાવનિબદ્ધ ઉત્પાદ એટલે સદ ઉત્પાદ અને અસદભાવનિબદ્ધ ઉત્પાદ એટલે અસદ ઉત્પાદ એમ ઉત્પાદ દ્વયને એટલે બે પ્રકારના ઉત્પાદને બીજા પ્રકારે અહીંયા સમર્થન આપવામાં આવ્યું છે. પ્રકારાંતરે એને સમર્થ થયું છે, બીજા પ્રકારથી એનું સમર્થન કરવામાં આવે છે. ભવતી એટલે ભવતી, ભવતી એટલે છે, કિમ કરતું શું છે, સર્વદૈવમ સર્વમ વિવિક્ષિત અવિવિક્ષિત જીવ દ્રવ્યમ. સર્વ દ્રવ્યો વિવિક્ષિત એટલે કહેવામાં આવતા અને અવિવિક્ષિત એટલે નહીં કહેવામાં આવતા એવા સર્વ જીવ દ્રવ્યો છે. કિમ સિસ્ટમ ભવતી કહેવા ધારેલા નહીં કહેવા ધારેલા વિવિક્ષિતમ જે કહેવા ધારે છે એને વિવિક્ષિત કહેવામાં આવે છે અને નહીં કહેવા ધારે એને અવિવિક્ષિત કહેવામાં આવે છે. કિમ વિશિષ્ટમ ભવતી સેનાથી વિશિષ્ટ છે કે અનન્યમ અનન્યમ અભિન્નમ એકમ તન્મયમ વિતિ. બધા એકાર છે. અનન્ય કહો અભિન્ન કહો એક કહો કે તન્મય કહો એને અનન્ય કહેવામાં આવે છે. એ બધા વિકાસ શબ્દ છે. અનન્યમ નમ માંથી બધા વિકાસ થયેલા. કેન સહ કોનાથી અનન્ય છે, કોની સાથે તે તન્મય છે એક છે કે તેનો તેનો કે તેનો નારગ તિયંત મનુષ દેવરૂપ વિભાવ પર્યાય સમૂહનો કેવળ જ્ઞાનાદી અનુકૃત ચતુષ્કય શક્તિરૂપ સિદ્ધ પર્યાય નતો. એના પર્યાયો પાંચે ગતિના પર્યાયો સાથે તે અનન્ય છે. કોની સાથે અનન્ય છે કે નરક ગતિ તિર્યંશ મનુષ્ય દેવરૂપ વિભાવ પર્યાય એનો સમૂહ અથવા કેવળ જ્ઞાનાદી અનંત ચતુષ્કય જે સિદ્ધમાં છે પંચમ ગતિ ચાર ગતિ અથવા પાંચમી ગતિ શુદ્ધ છે એવા સિદ્ધ પર્યાય છે તે અનન્ય છે. કેન કૃત્વા સેનાથી શું કરીને કે શુદ્ધ અન્વય દ્રવ્યાર્થિક નહી ન શુદ્ધ અન્વય દ્રવ્યાર્થિક નહીંથી જોવામાં આવે તો પાંચે ગીતિમાં જીવ સ્વયં છે અનન્ય છે તેનો તે છે. દેવ મનુષ્ય સિદ્ધ હો ગમે ક્યાં હો ગમે તે કાળે હો જીત શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જોવામાં આવે તો અનન્ય છે અભિન્ન છે એક રૂપે છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જોવામાં આવે તો શુદ્ધ અન્વય દ્રવ્યાર્થિક નહીં એના અન્વયપણું એનું ચાલુપણું સળંગપણું જોવામાં આવે છે. ત્રણેય કાળે જેનું સળંગપણું જોવામાં આવે છે અથવા અન્વય સ્વરૂપે દ્રવ્યને જોવામાં આવે છે ત્યારે એ અન્વય દ્રવ્યાર્થી જ નહીંથી જીવ એક છે અથવા અનન્ય છે. કસ્માત કેમ कुंडल आदि पर्यायी सुवर्ण से भेद अभाव दृष्टांत लीधो कि कुंडल वगैरह पर्यायों में सुवर्णना भेद नो अभाव होवा थी कुंडल हो मीटी हो एनो चेन करो गम्मे ते घाट करो सोनू तेनो એટલે સ્વામી એમ કે છે કે આ લોટની કણી પીંડો હોય અને જેમાંથી જે બનાવવું હોય તે બને, થોડું ગોણું કરે, એમાંથી રોટલી કરે, ગમે તે ઘાટ એમાંથી કરે, એમ સોનું એવું એની ચિકાશ એવી છે કે જેવા ઘાટે વાળો ઘડો એવો ઘાટ એમાંથી થાય. તો કે છે કે બધી પર્યાયોમાં ભેદનો એને અભાવ છે. ભેદ નો અભાવ છે એટલે એની ભેદ અવસ્થા જોવામાં આવતી નથી. અવસ્થા ભેદને ગૌણ કરીને એટલું એનું વસ્તુનું તેનું તે પણ સામાન્યપણું જે રહે છે એને ફક્ત એને જોવામાં આવે છે. એને શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે. બહુ સરસ અને ચોખ્ખી પદ્ધતિ છે. આ એક માત્ર બુદ્ધિ લગાવવાની પદ્ધતિ નથી પણ પોતાના સ્વરૂપનું અવલોકન કરવાની આ એક પદ્ધતિ છે કે મારા સ્વરૂપને હું જો જોઉં તો વિકાસ સુદ્રથી મારા જ્ઞાનાદી જે સ્વભાવ સંપદા છે એવા સ્વભાવ ગુણોથી હું એવો ને એવો સદાય વિદ્યમાન રહું છું, સર્વકાળે હતો છું અને હઈશ. એને કાલ થઈ ગયા ને એ બાજુ ગુજરાત જોવે તો બધું ક્ષણ માત્ર માં સમજાઈ જાય. હું એકને જાણતા કર્મ નજ્ઞા એવો એ વિષય છે. અજાણ્યો રહ્યો છે એ જ વિષયથી શુદ્ધ દ્રવ્યાર્થિક નો જે વિષય છે એનાથી અજાણ્યો રહ્યો છે. એનું જ્ઞાને પ્રમાણ થયું નથી અને પર્યાયના વિષયમાં પણ પ્રમાણતા સપ્રમાણતા રહેલી નથી, અપ્રમાણિક પણ થઈ ગયું છે. પર્યાયને એ જાણે છે જરૂર, અનુભવે છે જરૂર, અથવા એને પર્યાયના વિષયનો પરિચય છે જરૂર, પણ એમાં પ્રમાણિકપણો નથી. આમ છે આને સ્વદ્રવને અનુભવે છે, શુદ્ધ દ્રવ્યાર્થિકને જુએ છે ત્યારે જ્ઞાન પ્રમાણ થાય છે, એકદમ મધ્યસ્થ જ્ઞાન થાય છે. જ્ઞાન એટલી મધ્યસ્થતા પકડે છે કે કોઈ પણ વિષયને નિષ્પક્ષ જોવાનું સામર્થ્ય એનામાં આવે છે. તો પર તમામ પદાર્થમાં નિષ્પક્ષ પણ એનામાં ઉભો થાય છે. એ નિષ્પક્ષપણ કહો કે રાગદેશ રહીત પણ કહો કે વિતરાગ પણ છે, પડખા એના જુદા જુદા છે. માથાકૂટ તો છે ને માથાકૂટ મટે એવી આ વાત છે. જ્યાં અનંત અનંત શાંતિ ભરી છે એટલે કે માથાકૂટ નહીં એવો ખજાનો જ્યાં પડ્યો છે એને અવલોકવામાં કઈ માથાકૂટ નથી. માથાકૂટનો એમાં અભાવ છે ખરેખર તો, અને એને નહીં અવલોકવામાં બધી જ માથાકૂટ છે. અને એ તને રૂટે છે એટલે ત્યાંથી ખૂટતો નથી. અને અનંત શાંતિનું નિદાન તને રૂટતું નથી એટલે ત્યાં તું આવતો નથી. એવી વાત સીધી સાદી છે અને એમાં કઈ દલીલ ચાલે હું નથી. આમ બાનું કાઢીએ કે આમ બાનું કાઢીએ એ વાત જીતી છે. જીવને અનંત શાંતિ જીતી હોય તો એનો ઉપયોગ ત્યાં એવા વિના પૂરી શાંતિ જોઈતી હોય, અને એને અશાંતિ રૂપતી હોય તો એનો ઉપયોગ ખરે વાતમાં કઈ માલ શાસ્ત્ર સમજવું એ ક્યારે માથાકૂટ છે કે પોતાના પ્રયોજનની દ્રષ્ટિ નો હોય તો, નહીં તો સમજણની આતિભૂતિ ઉપર એની નજર જ જતી નથી. મુદ્દો પકડાઈ જાય છે અને પછી જેટલા પડખા આવે છે ત્યાંથી એક જ વિષયની પુષ્ટિ થાય છે. શાસ્ત્રમાં વ્યવહારની નો વિષય આવે છે એટલે જ્ઞાનીને રૂચતો નથી એમ નથી, એ વ્યવહારની ના વિષય દ્વારા પણ એ પોતાના સુજ્ઞાનના વિષયની જ પુષ્ટિ એને તો થાય છે. એક જ વાત છે, કેમ કે વ્યવહાર તો નિશ્ચયને દર્શાવે છે. ખરેખર તો વ્યવહારની ના વિષયનું જે નિરૂપણ છે એ તો નિશ્ચયને બતાવવા પૂરતું છે, એ સિવાય એનું કોઈ પ્રયોજન જ છે. અને એવા પ્રયોજનથી જયારે એને એ દ્રષ્ટિગોચર થાય છે, જ્ઞાન ગોચર થાય છે, ત્યારે એમાં એને કોઈ તકલીફ કે બાધા થતી નથી. બીજો વિષય છે રાગીજીને તો શું છે કે સ્વર્ગના વૈભવનું વર્ણન આવે, ચક્રવૃત્તિના વૈભવનું નિરૂપણ આવે ત્યારે એને રાગ થાય કે હા આવું મને હોય તો. નારકીના દુઃખોનું વર્ણન આવે, ચિરિંસના દુઃખોનું વર્ણન આવે ત્યારે એને એમ થાય કે નહીં નહીં આવું મને ન હોય તો. કહે છે કે આ જે વિકરાગની નિરૂપણ શૈલી છે એ રાગવર્ધક કે દ્વેષવર્ધક નથી, એ શૈલી જુદી છે. આથી એ બંનેનું જ્ઞાનના કાળમાં પણ વિતરાગતા પુથાય, વિતરાગતાની જ પુષ્ટિ થાય અને વિતરાગતા પ્રત્યેનું જ વજન વધે એવી શૈલી છે એનું નિરૂપણ કરવામાં આવેલું હોય છે. અને શરણાનુદીના શાસ્ત્રોમાં પણ એવી શૈલી હોય છે. અને એ આ રત્નકરંડ શ્રાવક આચાર્યનો પ્રત્યક્ષ નમૂનો છે. શ્રાવકના આચારનો ગ્રંથ એટલી સરસ શૈલી છે, તેમાં આચરણ તો જાણે ગૌણપણે કહ્યું છે પણ વિતરાગતા વધે ત્યારે એના પરિણામમાં આવો આવો પ્રકાર સહેજે સહેજે બાહ્ય દેખાવ પકડે છે એવી શૈલી એવી છે. અથવા વિશેષ વિતરાગી સ્થિરતા આવનાર જીવને આ પ્રકાર ભજી જાય છે, રસ્તામાં આવી જાય છે એવી શૈલી છે. બહુ સારી શૈલી છે. અને છેલ્લે તો મૃત્યુનો અધિકાર લીધો છે, મૃત્યુ મહોત્સવ અધિકાર એમ કરી. એવા સાધક જીવને ગૃહસ્થ દશામાં શ્રાવકનો આચાર છે ને, એટલે કે વિતરાગતાનો પ્રયત્નમંદ જીવ છે, છતાં છતાં ગૃહસ્થની દશામાં વિતરાગતાની પરિપક્વતા હજી વિશેષ વિશેષ થઈ નથી, પણ છતાં એનો પ્રયત્ન જેને છૂટ્યો નથી છૂટતો નથી, એવા જીવને મૃત્યુ એટલે શરીર પ્રાણ છૂટવાનો કાળ એક અસાધારણ પુરુષાર્થની તક મળતી હોવાથી શ્રીકાળે સવિશેષ સવિશેષ પુરુષાર્થમાં એ પ્રયત્નમંદ થઈ જાય છે. કરે છે એમ તો એ વ્યવહારથી ઉપચારથી કહેવાય છે, પણ ખરેખર એને થાય છે એવી યોગ્યતા વિશેષ એનામાં હોય છે એમ કહેવું છે. દાદા બહુ સારી શૈલી છે. એટલે મૃત્યુ મહોત્સવ અધિકાર લીધો છે, આ તો અમારા હિતનો વિશેષ પ્રસંગ છે, જેમ કે જે તક લાવી લેવાથી નથી, આયુષનો કાળ પૂરો થવાનો હોય ત્યારે એ પ્રસંગ ઉભો થાય છે. એ કાંઈ કોઈ આયુષ ટૂંકું કરાય છે અને વહેલી એ તક લાવી શકાય છે એમ તો બનતું નથી. તે કાળે પ્રાણ છૂટવા કાળે તો બહારમાં ઉદયમાં વિશેષ પ્રતિકૂળતાનો એક હુમલો છે, અને એ વિશેષ કોઈ હુમલો કરે ત્યારે વિશેષ લડવાનું તાકાત વાળાને સહેજે બની આવે છે, એમ બને કે ન બને? ત્યારે ખબર પડે કે સામે જોરથી લડાઈ થવાની છે ત્યારે એને તૈયારી પણ જોરથી ત્યાં વિના રહે જ નહીં, એવી કુદરતી પરિસ્થિતિ જોઈને એને મહોત્સવ એવું નામ આપ્યું છે. એટલે બહુ સરસ વર્ણન છે. એવી સારી અનુયોગની એવી શૈલી છે. કોઈ પણ અનુયોગથી ઉપાડો તો રાગવર્ધક ને દ્વેષ વર્ધક એની શૈલી છે. એ રીતે આપણને તો સંસ્કૃત ચાલે છે ને. તદ્રવ્યમ દ્રવ્યાર્થિક નવીનો ખૂણો તમ પદ્યથી ગુણો. હવે પર્યાયની વાત. તદ્દ્રવ્યમ પર્યાર્થિક નહીં ગુણો, તે દ્રવ્યો પર્યાયાર્થિક નહીં થી વળી અન્ય ભિન્ન ભિન્ન અનેકમ પર્યાય સ પૃથક ભવતી. તે અન્ય છે, ભિન્ન છે, અનેક છે, પર્યાય 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 સ પર્યાય 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 તે દ્રવ્ય ભિન્ન છે, અન્ય છે અને અનેક છે અથવા પૃથક છે. કસ્માતિથી છે કઈ રીતે કે તત્કાલે તમ્મયત્તાદો તૃણ અગ્નિ કાષ્ઠ અગ્નિ પત્ર અગ્નિવત સ્વકીય પર્યાય સ તત્કાલે તન્મયત્વાદ ઇતિ. તૃણનો અગ્નિ, લાકડાનો અગ્નિ, પત્ર એટલે પાંદડાનો અગ્નિ એ તેની જેમ સ્વકીય પર્યાય પોતાની પર્યાય સાથે તે કાળે તન્મયપણું હોવાથી શુદ્ધતામાં શુદ્ધતાની સાથે તન્મય છે, અશુદ્ધતામાં અશુદ્ધતાની ક્ષમતા સાથે એ તન્મય છે. આગળ વ્યથા આવી ગઈ શુભ કે શુભ આત્મા બને નવમી દેશની ભાષાનો વિષય આગળ આવી ગયો છે. શું કામ આપી અનુરૂપ પણ છે પ્રવચન સારનો આસનો બે માટે જે ભાવમાં પ્રણમે ગર્વ તે કાળ તન્મય તે કહ્યું, જે ગ્રવ તેથી ધર્મમાં પ્રણમે ધર્મ જાણું એ શુદ્ધ લીધું. શુભ કે શુભમાં પ્રણમતા શુભ કે શુભ આત્મા બને શુદ્ધ પ્રણમતા શુદ્ધ પરિણામ સ્વાવી હોય. એ આત્મામાં શું કામ એનો સંકેત છે. એટલે અગ્નિના દ્રષ્ટાંતે સ્વકીય પર્યાય પોતાથી કરાયેલી એને સ્વકીય કહેવામાં આવે છે. પોતાથી કરાયેલી પર્યાયની સાથે સ્વીકારે તન્મયપણું હોવાથી તેને તે પર્યાયો એક પર્યાય બીજી પર્યાયથી ભિન્ન હોવાથી દ્રવ્યને પણ ભિન્ન ગણવામાં આવ્યું છે. પર્યાયાર્થિક નહીંથી દ્રવ્યને એમ જોવામાં આવે છે. ઈતાવતામ કિમુત્તમ ભવતી. ઈતાવતામ એટલે એટલેથી શું શું કહેવા માંગે છે કે દ્રવ્યાર્થિક ને એને યદા વસ્તુ પરીક્ષા કરી હતી તદા પર્યાય સંતાન રૂપેણ સર્વમ પર્યાય કદંબકમ દ્રવ્યમ ને એવો પ્રતિભા હતી. કદંબકમ નો અર્થ કદંબકમ એટલે સમૂહ છે. આમ આશા કદમ સમૂહ પર્યાયનો સમૂહ. જ્યારે દ્રવ્યાર્થિક નહીંથી વસ્તુની પરીક્ષા કરવામાં આવે છે ત્યારે પર્યાય સંતાન પર્યાયની જે પરંપરા છે એમાં સર્વ પર્યાયનો સમૂહ દ્રવ્ય જ પ્રતિભા છે. પર્યાયો બધી દ્રવ્ય રૂપે પ્રતિભા છે. પર્યાયો ભિન્ન ભિન્ન પ્રતિભાથી નથી. સર્વ વિશેષો મારીનું એક સામાન જોવામાં આવે છે. સર્વ વિશેષો મારીનું એક સામાન જોવામાં આવે છે. ત્યાં વિશેષ તો દેખાતા નથી, પણ બધી જ પર્યાયોનો સમૂહ દ્રવ્ય રૂપે અવલોકન કરવામાં આવે છે. વેદાતુ પર્યાય નહીં વિવિક્ષા ક્રિયતે, અને જયારે પર્યાય નહીં વિવિક્ષા કરવામાં આવે છે ત્યારે આ દ્રવ્યમાંથી પર્યાય રૂપેણ ભિન્ન ભિન્ન પ્રતિભાતે, ત્યારે દ્રવ્ય છે તે દ્રવ્ય પણ પર્યાય રૂપે ભિન્ન ભિન્ન પ્રતિભાતે. વેદા તો પરસ્પર સાપેક્ષ નયદ્રવ્યને યુપત સમીક્ષતે, જયારે બંને નયની અપેક્ષાથી યુપતપણે એની સમીક્ષા કરવામાં આવે છે એટલે યુપતપણે અવલોકન કરવામાં આવે છે. તદા એકત્વમ અને એકત્વમ તો યુપત પ્રતિભાતી હતી, ત્યારે એકત્વમ અને અનેકપણું, એકપણું અને અનેકપણું યુપતપણે એટલે એક સાથે પ્રતિભાતે છે તેમ. યથાઇદમ જીવદ્રવ્ય વ્યાખ્યાનમ કૃતમ તથા સર્વદ્રવ્યુ યથાસંભવમ જ્ઞાતવ્યમ ઇતિ અર્થ. કદમ ક ઉપર હોવું જોઈએ, કોને આમાં કદંબકમ શબ્દ છે, પર્યાય કદંબકમ ક પેલો કક્કાનો પેલો અક્ષર ક કહેવાનો, કોને આ જીવદ્રવ્યનું વ્યાખ્યાન કર્યું કે વિશ્વના સર્વદ્રવ્યમાં યથાસંભવ, સર્વદ્રવ્યમાં યથાસંભવ એટલે આ રીતે જ જાણવું જોઈએ એવો અહીંયા અર્થ છે. કદ કરે એમ બચો એ કાંડ ઓફ ટ્રી કદમ, બરાબર કદમ વૃક્ષ પણ છે, કદમ કમ એ મલ્ટિટ્યુડ ગ્રુપ, એ મલ્ટિટ્યુડ ગ્રુપ એમ છે. છાયાબદ્ધ કદમ કમ મૃગકુલમ રોમન સમુદ્ર, ત્યાગવાદની પદ્ધતિ છે વસ્તુના સ્વરૂપને કહેવા માટેની ત્યાગવાદ પદ્ધતિ છે. અર્થી તી અણથી તી હોદી અવતમ નિદૂષણો ભવન સજ્જાયેન દુઃખે તી તદુભયં માદુખમ મન્નમ વા અન્ય ત્રણ ભંગ રૂપ કહેવામાં આવે છે. ગાથામાં તો એક સાથે બધી વાત પ્રાસમાં મેળ થાય નહીં એટલે શું કામ આવી ગયું છે. ચાર ને ત્રણ સાત ભંગ છે અને ચાર ભંગ સ્પષ્ટ થયા અને બાકીના ત્રણ ભંગ પણ એમાં એ સિવાય બાકીના ત્રણ ભંગ પણ છે એમ શું કામ આવી ગયું છે. અન્ય રૂપ કથા એ છે એમ કે પર્યાય પર્યાય સમજ લીધા છે. પર્યાય એટલે અહીંયા અપેક્ષા લેવી, કોઈ અપેક્ષાથી અસ્થિ છે, કોઈ અપેક્ષાથી નાસ્તિ છે એમ લે, કોઈ અપેક્ષાથી અવક્તવી છે એમ. પર્યાય એટલે પાછું પડખું અથવા અપેક્ષા અને કોઈ પર્યાયથી અસ્થિ નાસ્તિક છે, એટલે કોઈ અપેક્ષા એ અસ્થિ નાસ્તિક છે, અથવા કોઈ પર્યાયથી અન્ય ત્રણ ભંગરૂપ છે, અસ્થિય વક્તવ્ય, નાસ્તિય વક્તવ્ય અને અસ્થિ નાસ્તિય વક્તવ્ય, એવા જે ત્રણ ભંગ છે એ પણ કોઈ અપેક્ષા એ છે એમ જાણવું જોઈએ. ટીકામાં એનો વિસ્તાર છે. ટીકા દ્રવ્ય સ્યાત અસ્થિ છે સ્વરૂપની અપેક્ષા એ સ્યાદ વાત પ્રથમ છે ને, એટલે પહેલી વાત લીધી છે. સ્યાદ એટલે કોઈ અપેક્ષા એ, વાદ એટલે કહેવું અથવા કથન, કોઈ અપેક્ષાથી કહેવું એને સ્યાદ વાત કહેવામાં આવે છે. પદાર્થના જે ધર્મો છે તે ધર્મોને ક્રમથી કહી શકાય છે, અને જ્યારે જે ધર્મની વિવિધતા કરવામાં આવતી હોય ત્યારે એ એક જ ધર્મ નથી, પણ સ્યાદ કહેતા એ સિવાય પણ બીજા ધર્મો છે એમ બતાવવા માટે એને કોઈ અપેક્ષા અથવા સ્યાદ કહેવામાં આવે છે. સ્વરૂપની અપેક્ષા એ અસ્થિ છે, સ્વરૂપની અપેક્ષા એ અસ્થિ જ છે. જય વાપરો છે ને સ્યાદ વાપરો છે, બે વાપરો છે કે સ્વરૂપની અપેક્ષા એ તો દ્રવ્ય અસ્થિ છે અને સ્યાદ અસ્થિ છે એટલે સ્વરૂપની અપેક્ષા એ અસ્થિ છે, સ્વરૂપની અપેક્ષા એ પણ અસ્થિ છે એમ નથી, એટલે અમે સ્યાદ કહ્યું. પણ સ્વરૂપની અપેક્ષા એ અસ્થિનો એનો ધર્મ નથી, સ્વરૂપની અપેક્ષા એ નાસ્તિક છે. સ્વરૂપની અપેક્ષા એ અસ્થિ છે ને સ્વરૂપની અપેક્ષા એ તો નાસ્તિક છે, નાસ્તિનો ધર્મ એનો છે. પણ અહીંયા અસ્થિ જ છે એમ કહ્યું તો સ્યાદ અસ્થિ એમ કહ્યું, કેમ કે સ્વરૂપની અપેક્ષા એ અસ્થિ છે પણ સ્વરૂપની અપેક્ષા એ અસ્થિ નથી. હા, અહીંયા દ્રવ્ય વાત લીધી એટલે દ્રવ્ય પર્યટન લઈ લેવા. દ્રવ્ય સ્વરૂપની અપેક્ષા એ અસ્યાત અસ્થિ છે, એટલે દ્રવ્ય એટલે અહીંયા દ્રવ્ય ગુણ પર્યટન પ્રમાણ ના વિશે દ્રવ્ય આખી વસ્તુ પદાર્થ. હા, એ તો પછી એક જ ભાવને એ તો સ્વીટ કર્યું ને, સ્યાતનો અર્થ પૂરો છે. કથનચિત કોઈ પ્રકારે અથવા કોઈ અપેક્ષા એ, એવો એનો અર્થ થાય છે. દરેક દ્રવ્ય સ્વચતુષ્ટની અપેક્ષા એ, એટલે પોતાના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવની અપેક્ષા એ અસ્થિ છે. શુદ્ધ જીવનું સ્વચતુષ્ટ આ પ્રમાણે છે. શુદ્ધ ગુણ પર્યાયોના આધારભૂત શુદ્ધાત્મક જે દ્રવ્ય છે, લોકાકાશ પ્રમાણ શુદ્ધ અસંખ્ય પ્રદેશો તે તેનું ક્ષેત્ર છે. શુદ્ધ પર્યાય પરિણત વર્તમાન સમય તે તેનો કાળ છે, અને શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તે તેનો ભાવ છે, ગુણ અથવા ભાવ છે. એ અસ્થિ લીધો સ્વચતુષ્ઠયથી જીવદ્રવ પોતે અસ્થિ સ્વરૂપે છે, એટલે કે પરચતુષ્ટયથી જીવ દ્રવ અસ્થિ રૂપે નથી. સ્વચતુષ્ટયથી છે અને પરચતુષ્ટયથી નથી. સ્યાદ નાસ્તિક છે પરરૂપની અપેક્ષાએ, પર પદાર્થની અપેક્ષાએ, પર પદાર્થના પરચતુષ્ટયની અપેક્ષાએ આ જીવનું નાસ્તિકપણું છે. નાસ્તી જ છે, સ્યાત નાસ્તી જ છે એમ કહે છે. બધે જ જો શબ્દ વાપરે છે. પરની અપેક્ષા નાસ્તી છે એમ કહે છે. આ ગાથામાં છેલ્લે કેમ છે સ્વાદકાર રૂપી અમોઘ મંત્ર વડે જકારમાં રહેલા સઘળા વિરોધ વિષના મોહને દૂર કરે છે. જકાર લીધો છે ને તો જો તો પહેલેથી લેતા આવ્યા છે. સ્વાદ અસ્થિ જ છે, સ્વાદ નાસ્તી જ છે. કોઈ જેનું શું કોઈ ખુલાસો કર્યો છે કે અનેકાંતાત્મક વસ્તુ સ્વભાવની અપેક્ષા રહી એકાંતવાદમાં મિથ્યા એકાંતને સૂચવતો જે જો શબ્દ વપરાય છે આમ જ છે ને બીજી રીતે નથી. તે વસ્તુ સ્વભાવથી વિપરીત નિરૂપણ કરે છે, તેથી તેનો અહીં નિષેધ કર્યો છે. એવા જેનો અહીંયા નિષેધ કર્યો છે, એકાંત બતાવે એને ત્યાગ સહિતનો જે છે એનો નિષેધ કર્યો નથી. સમ્યક એકાંત છે, સમ્યક અનેકાંત સહિત હોય છે, એ અનેકાંત જ છે. એને એકાંત અપેક્ષા એ કહો કે એક અપેક્ષા એને અનેકાંત કહો, એ તો બે એક જ છે. એકાંતનો જો નિષેધ કરવા લાયક છે,